તારીખ 18-10-1992 શ્રી દ્રવદ્રષ્ટિ પ્રકાશ બુલ નંબર 537-543 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 218
537 परिणाम प्रति के रस को यम का दूत जानो। अवलंबन छोड़ा हुआ है अने जीव वर्तमान पर्याय मान एकाकार थी वर्ते हैं। ये पर्याय दृष्टि ये सर्व अनिष्ट नु मूल है એટલે પરિણામ ઉપરનો રસ છોડો એમ કહે છે। એ છોડાવવા માટે એ કેટલો ભયંકર છે કે યમદૂત જેટલો ભયંકર એ ભયંકર છે। પરિણામનો રસ યમદૂત જેટલો ભયંકર સમજો એમ કહે છે। મુખ્યપણે શાસ્ત્રોમાં ચર્ચા પણ પરિણામની કરી છે અને અનુભવ પણ પરિણામમાં છે, ગુણ અવગુણ પણ પરિણામમાં છે એટલે ચર્ચા એની કરી છે। પરિણામ અપેક્ષા એ પ્રયોજન છે, છતાં પણ એમ હોવા છતાં પણ પરિણામનું અવલંબન છોડવું એ એક જ મૂળથી અવગુણ મટાડવાનો સમ્યક પ્રકાર છે। પરિણામના અવલંબને પરિણામ નથી સુધરતું એ વિષય તો જૈન દર્શન સિવાય ક્યાંય છે પણ નહીં। ઉપદેશનો વિષય તો બધા અન્ય મતોમાં પણ છે પણ એ બધો વિષય ઉપદેશનો ઉપદેશ બોધ જ પરિણામ આશ્રિત છે। સિદ્ધાંત બોધની આ વાત છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરવી, દ્રવ્યનું અવલંબન લેવું, પર્યાયનું અવલંબન છોડી દેવું। સ્પષ્ટીકરણ આપ્યું છે થોડુંક અંશમાં। કિસી ભી પ્રકાર કે પરિણામ પર રસપૂર્વક વજન જાતા હૈ તો ઉસમે બહુત નુકસાન હોતા હૈ। કિસી ભી પ્રકાર કે પરિણામ પર રસપૂર્વક વજન જાતા હૈ તો ઉસમે બહુત નુકસાન હોતા હૈ। કેવું કે સ્વભાવ પ્રતિકાર જોર નહીં આને કા કારણ બનતા હૈ। એ નુકસાન કેવું છે કે સ્વભાવ પ્રત્યે જે પુરુષાર્થનું જોર થવું જોઈએ એ નહીં થવામાં એ કારણ બને છે અને એ દ્રષ્ટિએ એને બાહ્ય તત્વ કહ્યું છે। પરિણામ માત્રને બાહ્ય તત્વ કહ્યું છે। જીવાદી બહિતચ્ચા 38 કથા નિયમસારમાં જે લીધી ને એ ઉપાદેયના દ્રષ્ટિકોણથી વાત છે, નહીતર નવ તત્વનું સંકલન એ ઉપાદેયના દ્રષ્ટિકોણથી છે કે આ સમર નિદ્રા ઉપાદેય છે અને આશ્રવબંધમાં પુણ્ય પાપ એ છે। પરિણામ માત્ર બહિર તત્વ છે એમ લીધું, પરિણામ માત્ર બહિર તત્વ છે કેમ કે તે અવલંબનને યોગ્ય નથી, એની દિશા બહારમાં જાય છે, પરિણામ ઉપરનું લક્ષ્ય બી બહારમાં જાય છે। હવે ફરીથી વ્યવસ્થિત લઈએ કે એક તો પરપદાર્થ ઉપરનું જે લક્ષ્ય છે કે આ સંયોગો મને અનુકૂળ છે, આ સંયોગો મને પ્રતિકૂળ છે, આ મને ગમે છે, આ નથી ગમતો, આ પદાર્થો સારા છે, આ પદાર્થો ખરાબ છે, શું એ તો ચોખ્ખું બાહ્ય પરિણામ છે અને સંસારી જે આથી જ પાછું ફરવું મુશ્કેલ પડે છે। જો પરિણામને તપાસવામાં આવે તો મોટા ભાગના પરિણામ સંયોગ આશ્રિત જ પ્રવર્તે છે, ત્યારે એને એમ કે છે કે તું તારા પરિણામને તો જો, એને જોવો છે એના કરતા તું એને જોનાર એવા પરિણામને તો જો। હવે ત્યાં એવા એ પેલું પગથિયું છે, આ તો પગથિયું છે વચ્ચેનું, ત્યાં એવા પછી એમ કે છે કે પરિણામ ઉપરથી લક્ષ ઉઠાડીને ત્રિકાળી ઉપર સ્વભાવનો પરિચય કરવા માટે તને પરિણામ ઉપર, પરિણામ તો એક સ્વભાવ તરફ જવાની વચ્ચેની ચેનલ છે એટલા પૂરતી વાત છે। રસ્તો છે પણ રસ્તાને પકડી રાખે તો પહોંચે કેવી રીતે ઠેઠ, એટલે ત્યાંથી પણ સ્વરૂપ પ્રત્યે જવા માટે એને બાહ્ય તત્વમાં રાખવામાં ગણવામાં આવે છે, એને બાહ્ય પરિણામ ગણવામાં આવે છે, પરિણામ ઉપરનું લક્ષ્ય પણ બાહ્ય પરિણામ ગણવામાં આવે છે. આમ છે, આવી વાત છે. સીધું કોઈ આવવા માંગે તો થાય એવું નથી કે અહીંથી ઉઠીને અહીં આવી જાય, વચ્ચે એને પરિણામના માધ્યમથી અંતર્મુખ થવાનો રહેશે. અનિત્ય દ્વારા નિત્ય જણાય છે અને અનિત્ય દ્વારા નિત્યમાં જવાય છે, આ એક વચ્ચેની પરિસ્થિતિ છે. ઘોડો સાવ ઊંધો હોય અને સાવ સવળો કર્યા પછી પાણી ભરાય, ઊંધા ઘડામાં પાણી ભરાય નહીં, આડા ઘડામાં પાણી ભરાય નહીં. સાવ સવળો થાય ત્યારે પાણી ભરાય, પણ ઊંધામાંથી સવળો કરવા જતા આડો થયા વગર રહીએ નહીં. ત્રીજી કોઈ વચ્ચેની પરિસ્થિતિ છે એ આવ્યા વગર રહીએ નહીં ને, એમ કેવું છે. જે સાયન્ટિફિક પોઝિશન છે એને એ તો વચ્ચેની આવ્યા વગર રહીએ નહીં ને, એટલા પૂરતી એ વાત છે. એ જરાક ધ્યાન રાખવાનું છે. એટલે એમ, એ તો બહુ ધડાકા કર્યા છે એમણે કે પરિણામ ઉપરનો રસ છે એને એમનો દૂત જાણો, કેમ કે એના ઉપર જો વજન ચાલ્યું જશે તો સ્વભાવ ઉપર વજન નહીં જાય, એવું એક કારણ ઉત્પન્ન થઈ જશે. દ્રવ્યલિંગી ને શું છે, પરિણામ ઉપરનું વજન વધી જાય છે, બીજું કઈ નથી. પંચ મહાવ્રત 28 મૂળ ગુણ નિરતિચાર પાળે, અંગ પૂર્વના શાસ્ત્ર પાસે હોય, એને શું બાકી રહેશે? પરિણામ ઉપરનું જોર એનું છે, હજી પણ એનું જોર બહારમાં જાય છે. પરિણામ ઉપરનું છે એટલે બહારમાં જાય છે. અને તેથી મારા પરિણામ આવા રહેવા જોઈએ. એને ઉપસર્ગ પરિષદ પડે છે, એને પૂર્વ કર્મ નો ઉદય છે, તો કે એની દીક્ષા જ ઉદય ના ઘરની છે. આમ તો એને દીક્ષા પણ ઉદયના ઘરની છે, જ્ઞાનના ઘરની નથી, આત્મામાંથી નથી થયેલી, તો એ ઉદયને અનુસરે છે. જૈન મુનિ હોવાથી મને કોઈ ઉપસર્ગ કરે તો મારે શાંત પરિણામે સહન કરવા, એ સાધુનો ધર્મ છે. કોઈ ઉપસર્ગ ન કરે અને કુદરતી પરિષદ પડે તો પણ શાંત પરિણામે સહન કરવું, એ સાધુનો ધર્મ છે. તો હું સાધુ થયો છું એમ કે છે, દ્રઢ દ્રષ્ટિ એમ કે છે કે હું સાધુ નથી અને હું ગ્રહસ્થ પણ નથી. બનાસીદાસે લીધું ન ગ્રહસ્થ ને યતિ હે, હું ગ્રહસ્થ પણ નથી ને યતિ પણ નથી, હું આત્મા છું, હું જ્ઞાયક છું. અને સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જ્ઞાતાપણે રહેવું એટલો જ મારો ધર્મ છે. સહન કરવું ફન કરવું ધર્મ છે નહીં, જ્ઞાતાપણે રહેવું તે મારો ધર્મ છે, અને એ ધર્મ છે એ મારો સ્વભાવ છે. ધર્મ છે એ મારો સ્વભાવ છે, બોલો ધર્મ છે એટલે મારી ફરજ સમજે છે કે સાધુ તરીકેની મારી ફરજ છે, માટે હું આમ વર્તું છું. આચરણ ચોખ્ખું છે અને આચરણના ફળમાં જશે, 31 આગળની સ્થિતિ એ જશે વૈમાનિક દેવમાં. જગત માં પણ કોઈ ટેકનિકલ સબ્જેક્ટ શીખવો હોય તો એના નિષ્ણાત ને અંડર માં શીખાય કે એમને એમ શીખાઈ ગયો. બીજો વિકલ્પ, કોઈ ટેકનિકલ સબ્જેક્ટ શીખવો હોય તો એના નિષ્ણાત ને પર્સનલ સુપરવિઝન વગર એ કેવી રીતે શીખી શકે? કેમ કે ઝીણામાં ઝીણું માર્ગદર્શન અને ઝીણી ભૂલ ક્યાં થાય છે એ કોણ કહેશે? એ કઈ પુસ્તક કહેશે? નહીં કહી શકે. ત્યારે આ તો અરૂપી પદાર્થ ને અરૂપી પરિણામોની સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવની ટેકનિક છે. એમાં ગુરુ છે એ માર્ગદર્શક ન બને તો જીવ પોતાની મેળે કોઈ પામી જાય એ વસ્તુ સ્થિતિ જ નથી. પોતાની મેળે કોઈને મળી જાય એ વસ્તુ સ્થિતિ છે ને એને સંસારમાં પૂરો ઊંધો પીડ્યો છે, દ્રષ્ટિ તો પૂરી ઊંધી પડી છે ને માટે પૂરો ઊંધો પીડ્યો છે. તો કે છે કે તું હળવે 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 આમ દિશા ફેરવ, આમ દિશા ફેરવ, આમ ઊંધા ગળામાંથી આમ થા આમ થા, એક એક ડિગ્રી એક એક ડિગ્રી આડો થઈ પછી આમ આમ થઈને આમ થવા છે. એને કોણ એને સમજાવે, કેવી રીતે ખબર પડે એને? એવું છે. સંસાર દશા મે રાગ રસ હી રહેતા હૈ, યહી અનંત સંસાર કા કારણ હૈ. અને સામાન્ય રીતે તો મિથ્યા દ્રષ્ટિને સંસારમાં પરિણામના રસમાં પણ રાગનો રસ જ તીવ્ર છે. જ્ઞાનને તો ચૂકી ગયો છે એટલે જ્ઞાન રસ હોવાનો સવાલ નથી. અને બહુ બધું કોઈને ક્ષોભ સંભ વધે તો જ્ઞાનનો મદ વધે છે, એમાં કંઈ આત્મરસ કે જ્ઞાનરસ નથી, એ કાંઈ જ્ઞાનરસ નથી, એ તો અભિમાનનો રસ છે. બાકી મુખ્યપણે રાગ રસ જ છે ને, અભિમાનનો રસ છે, દ્વેષ રસ છે, માન છે, દ્વેષમાં જાય છે. મોટા ભાગે તો જીવ પરિણામના રસમાં રાગ રસને જ ઘૂંટે છે અને એને અનંત સંસારનું કારણ છે. એટલે આ તો એમ કે છે કે રાગ રસનું પરિણામ માત્રનો રસ તારે ઉડાડવો પડશે. પરિણામ પ્રત્યેનો રસ જ યમનો દૂત જે દેખાશે તે દિવસે તને દ્રવ્ય સન્મુખ થવાનો અને સ્વભાવનો રસ આવવાનો અવસર આવશે. અધ્યાત્મ દશાના મહિમા વખતે પણ પરિણામનો રસ કેળવાય ન જાય, આ એક લક્ષમાં રાખવા જેવી વાત છે. કેમ કે સમ્યક દર્શનથી માંડીને મોક્ષ દશા પર્યંતની જે અધ્યાત્મ દશા છે એનો પણ મહિમા સત્શાસ્ત્રોએ અને જ્ઞાનીઓએ ઘણો ઘણો કરેલો છે, પણ એ જરાય પરિણામ રસમાં આવતા નથી. એમની પાસે દ્રવ્ય દ્રષ્ટિ છે, દ્રષ્ટિમાં દ્રવ્યની પકડ છે, એટલે પરિણામ માત્ર એમને ગૌણ થઈ ગયા છે. અપૂર્વ આનંદના પરિણામ પણ ગૌણ કરી શકે છે આનંદ કાળે પણ. શું પછી વચન પ્રયોગ કાળે મહિમા કરતા હોય કોઈ પરિણામનો, તો પણ એમાં એમને પરિણામની મુખ્યતા નથી થતી, પરિણામનો રસ નથી આવતો, પરિણામનો આશ્રિત પરિણામ રસ થાય એ પ્રકારે રસ નથી આવતો. એટલે એ તો પોતે સાવધાન છે, પણ મોક્ષની ભૂલ થવાનો સંભવ છે કે પરિણામનો રસ ક્યાંય આવવો જોઈએ, નહીતર પર્યાય બુદ્ધિ છે એ દ્રઢ થતી જશે. પર્યાય બુદ્ધિ દ્રઢ થાય એટલે દર્શન મોહ દ્રઢ થાય, ચારિત્રમો મન થાય ને દર્શન મોહ દ્રઢ થાય. લગભગ આ પરિસ્થિતિમાં જીવ માર્ગ પામી નથી શકતો, બધું કરે છે અનેક પ્રકારના કાર્યોમાં, ધાર્મિક કાર્યોમાં. દર્શન મોહ તીવ્ર થાય, ચારિત્રમો મંદ થાય અને એ ઓઘસંજ્ઞામાં પીડ્યો પીડ્યો એમ વિચારે, અથવા એમ માની લઈએ કે આપણે કંઈક કર્યું, આપણે કંઈક ધર્મનું કાર્ય કર્યું, મોટી ગડબડ છે. યોગ્યતા તપાસાય છે અને મુખ્યપણે તો એમાં ભાવોના અનુભવનો પરિચય થાય છે. એટલે વિભાવ ભાવના અનુભવથી વિભાવ સ્વભાવ ઓળખાય છે, પરિચયથી ઓળખવાનું કાર્ય થાય છે, અને જ્ઞાનના અનુભવથી જ્ઞાન સ્વભાવ ઓળખાય છે. અને એનો હેતુ તો સ્વભાવને ઓળખવાનો છે. પહેલો લક્ષ્ય કરવું છે, નિર્ણય કરવો છે, એ પ્રયોજન છે. પહેલું પગલું એ છે પ્રયોજનમાં, એટલે એનો હેતુપૂર્વકની પ્રવૃત્તિ છે, એ હેતુથી પ્રવૃત્તિ છે. બીજું કે પોતાના દોષ જ્યારે જણાય છે વિભાવમાં ત્યારે એ મોળા પણ એનો રસ ઠંડો થાય છે, તો વિભાવ રસ મંદ પડવામાં પણ એને દર્શન મોહનો અનુભવ ઘટે છે. એટલે એ બધા જે પ્રકાર છે એ અવલોકનના કાળે થાય છે, એટલો અહીંયા હેતુ છે. એ હેતુ સચવાય તો કાંઈ વાંધો આવતો નથી, એ યથાર્થ છે. વિચાર કરના નિર્વિચાર હોને કે લીએ, ઓર મિલના ફિર નહીં મિલને કે લીએ. વિચાર્યા વગર કર વિચાર તો પામ, આત્માનો વિચાર જ ન કરે તો પામે નહીં. શું તો સંસારના વિચારો તો લાવવા નહીં પડે, એ તો ચાલતા જ રહેવાના છે. તો કે આત્મા વિચાર કરતો, સંસારના વિચાર કરતો એને શું કે તું કાંઈક આત્માનો તો વિચાર કરો. તો કે શું કરવા, આત્માનો વિચાર કરવો કે નિર્વિચાર થવા માટે. એમ પગથિયા બધી વાત છે બહેન. શાસ્ત્રમાં જે શ્રેણી છે આત્મકલ્યાણની, શ્રેયની જે શ્રેણી છે આત્મશ્રેયની, એ બહુ વ્યવસ્થિત છે, પદ્ધતિસર એક પછી એક કેવી રીતે પગથિયું ચડવું એનું સુવ્યવસ્થિત વાત છે, સુવ્યવસ્થિત નિરૂપણ છે. વિચાર ન કરતો હોય એને વિચાર કરવો એમ કે, વિચાર કરતો હોય એને નિર્વિચાર થવાનું કે, પણ જે વિચાર જ ન કરતો હોય એને નિર્વિચાર થવાનું કે, તો લાગુ કેવી રીતે પડે ને થાય કેવી રીતે, શું એ તો બની શકે. સાવ કોઈ દી મંદિર નો આવતો હોય એને એમ કે પર્યુષણ છે એમ, એટલા દિવસ તો મંદિર આવે એમ કે, માત્ર પર્યુષણમાં જ આવતા હોય નિયમિત રીતે, બાકી 355 દી નો આવતા હોય એને એમ કે પજોષણી આ શ્રાવક નો ધર્મ નથી, આ તો નિત્ય સ્વાધ્યાય કરવાનો વિષય છે એને એમ કેવું પડે. નિત્ય સ્વાધ્યાય કરતા હોય ને કે એકલો સ્વાધ્યાય કર્યા કરે નહીં, એના પ્રયોગમાં જવું પડશે, એકલું વાંચે નહીં પતે, સાંભળે નહીં પતે, એક એક પગથિયું આગળ છે. માંસ ખાતો હોય એને એમ કે ભાઈ તું વનસ્પતિમાં તો કેટલી વિધવિધતા છે, વનસ્પતિનો આહાર કરને, માંસાહાર બંધ કર, ખાવાની ચીજ ક્યાં થોડી છે. એને 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 પેલા તો કાગડાનું માંસ છોડાવે છે એમ લીધું છે એમણે, કે તારે માંસ ખાવું હોય તો કાગડાનું ન ખાવું. પછી કે તારે માંસ જ ન ખાવું, વનસ્પતિનું ખાવું, વનસ્પતિ ખાવા, વનસ્પતિનો આહાર લે તો એને કે કંદમૂળ ન ખાવા એમ છે ને. નહીંતર છૂટે કેવી રીતે એનાથી, એની શક્તિ જોઈને એની યોગ્યતા જોઈને એને ઉપદેશ આપવામાં આવે છે. કાગડાનું માંસ ખાવું એટલે કે માંસ ખાવાનો ઉપદેશ હોય શાસ્ત્રની અંદર ક્યાંય, એ હોય શકે નહીં. શું આ મૂળાચારમાં એ આવ્યું કે કુસંગમાં જતો હોય, મિથ્યા દ્રષ્ટિઓના સંગમાં જતો હોય, હું એને કે નહીં એ સંગ તું બંધ કરી દે, તો કે ભાઈ સાહેબ બીજો સંગ નથી અહીંયા, તો કે લગ્ન કરી લે. શું કુસંગમાં જવું એના કરતા લગ્ન કરી લેવા, તું ગૃહસ્થિમાં આવી જા એનો વાંધો નથી, ચારિત્રનો દોષ લાગશે, પણ અહીંયા કુસંગમાં તારા દર્શનમાં એટલો દ્રઢ થશે, શ્રદ્ધાના લાકડા એટલા ઊંડા કરી જશે કે તારું ઠેકાણું નહીં રહે. મિલના એટલે સત્સંગ કરવો, સમજો, મળવું એટલે સત્સંગ કરવો. તો શું કરવા કરવો, અસંગ થવા અર્થે કરવો. સંગ કરવો શા માટે, પહેલા તો કુસંગ કરવો નહીં, અસત્સંગ કરવો ને એને સત્સંગ કરવો. સત્સંગ કરવો તો શું કરવા કરવો કે અસંગ થવા અર્થે કરવો. આમ બધામાં એ પદ્ધતિ છે. એ તો એમ જ છે, પદ્ધતિ જ જ્ઞાનીઓની તો એવી છે. જ્ઞાનીનો માર્ગ, એટલા તો શ્રીમદજી એવો શબ્દ હોય, જ્ઞાનીના માર્ગને અનુસરવો, જ્ઞાનીના માર્ગને અનુસરવું એમ કે. બસો નંબરનો આંક છે ને, 20 વચનો છે, વચનાવલી. ત્યાર પછીના પત્રમાં લખ્યું છે કે જ્ઞાનીના માર્ગને અનુસરનારા આ વચનો છે, એવું કંઈક વાપર્યો છે શબ્દ એમણે. 201 એમ લખ્યું છે. અદભુત માર્ગ લીધો છે મણીને મોકલાવેલી વચનાવલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. અમે મણિભાઈના દીકરાને જે વચનાવલી મોકલાવેલી એ વાંચીને સૌભાગભાઈને બહુ પ્રસન્નતા થઈ, તો કે તમારી પ્રસન્નતાથી અમારી તમારા પ્રત્યે પ્રસન્નતા છે બધી ગીતમાં. સંતનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશો છે, જો સંતનો અદ્ભુત માર્ગ લીધો છે એમાં. ઠીક છે, જો મણી એક જ વૃત્તિ એ વાક્યોને આરાધશે તો તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે, તો અનંતકાળથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ એનું મટી જશે. પણ માયાનો મોહ મણી વિશેષ રાખે છે, એટલે આર્થિક સ્થિતિ નબળી હતી ને, એટલે પૈસા કમાવા પ્રત્યે જરા વિશેષ એમનું વજન હતું, કે જે માર્ગ મળવામાં મોટો પ્રતિબંધ ગણાય છે. ઠીક છે, પરિસ્થિતિ વર્ષે એને પરિણામ, પણ એનું જોર ન તૂટી જવું જોઈએ, અંદરથી જોર ન આવવું જોઈએ. શું વૃત્તિ ઉઠે બીજી વાત છે, જોરથી ઉઠે એ બીજી વાત છે. અભિપ્રાય વિરુદ્ધ હોય તો જોર ન ખાય વૃત્તિ. માટે એવી વૃત્તિઓ હળવે હળવે ઓછી કરવા મણીને મારી વિનંતી છે. ઠીક, વિભાગભાઈના દીકરાને વિનંતી કરી છે. બીજો વિનમ્રતા છે, નાની છે છતાં એમની જે નમ્રતા છે, મોમુક્ષુ એ તો એમનું વર્તન જ ઉપદેશનું કારણ થાય એવું છે. એમનું જીવન પોતે બોધ સ્વરૂપ છે એમ એ લોકો કે છે. એમણે જીવીને બોધ આપ્યો છે એમ કે, વચનો થી જ માત્ર બોધ નથી આપ્યો, જીવીને બોધ આપ્યો છે, એ રીતે જીવ્યા છે. બહુ શુદ્ધ જીવન હતું, બાહ્ય જીવન પણ ઘણું શુદ્ધ હતું, અને શુદ્ધ જીવન જેને કહીએ ને એવું શુદ્ધ જીવન હતું. ૫૩૯ સચ્ચે દેવ શાસ્ત્ર ગુરુ ભી સ્વભાવ કે અનાયતન હૈ. સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ સ્વભાવ માટે તો અનાયતન છે, પોતાનો સ્વભાવ એક જ ધર્માયતન છે. જ્યાંથી ધર્મ ઉત્પન્ન થાય, જ્યાં બધા ગુણધર્મો રહે છે, એવો ધર્મે પોતાનો સ્વભાવ છે. બાકી સાચા દેવગુરુ શાસ્ત્રમાં પણ આત્માનો ધર્મ, મારા આત્માનો ધર્મ ત્યાં નથી, કેમ કે એ તો પરદ્રવ્ય છે. રાત્રે વંચાતું તેમાં અહીંથી ભડક્યા હતા, આમ તો બધા તો અંદર તો ધૂંધવાઈ ગયા હતા, પણ હિંમત કોણ કરે ગુરુદેવની સામે. રામજીભાઈ હિંમત કરી હતી, પછી રામજીભાઈ આ વખતે બહુ ઉકળી ગયા હતા એકદમ. કોને લીખું છે, ક્યારે લીખું છે, કોણ બોલ્યું તું, ક્યારે બોલ્યું તું, શું છે આ બધું, બહુ ગરમ થઈ ગયા એકદમ. ગુરુદેવ બેઠા હતા ને ગરમ થઈ ગયા. માતા હતા ખીમચંદભાઈ, ખીમચંદભાઈ એ તો ટીકા તો કરતા જતા હતા, ગામમાં વળી આમ બોલે છે, વળી આમ લખે છે, વળી આમ કે છે, એમ કરીને ટીકા તો બધા એકમતમાં હતા તે દિવસે. હા, માતા માતા તો ટીકા કરતા જાય સુગંધીજીની. બધા ટાઈટ થતા ગયા, ખૂબ ધૂંધવાઈ ગયું, ખૂબ ધૂંધવાઈ ગયું. આ વચન આવ્યું દેવગુરુ શાસ્ત્ર અનાયતનનું, બહાર આવી ગયો. બોલતા બોલ્યા ઠંડા થયા જરા, બોલવાનું બંધ કર્યું. ગુરુદેવ એક વાક્ય કહ્યું, છે તો પરમ સત્ય, આ વાત પરમ સત્ય છે. કે શું કીધું, પરમ સત્ય છે, આ વાત પરમ સત્ય છે, એમ બધું બહાર દઈને બોલ્યા. પછી કોઈ કઈ બોલ્યો નહીં, બધા મૌન થઈ ગયા. ઉકળાટ ચાલુ રહ્યો, બહુ ચાલુ રહ્યો ઉકળાટ. પછી ઉકળાટ પાછો વૈધો, ત્યાં સુધી વૈધો કે આને બંધ કરાવો, પ્રકાશન બંધ કરાવી દેવાનું, પ્રકાશન નહીં થયું. પછી ગુરુદેવ પોતાના હાથે આવ્યો. એ પરિસ્થિતિ સુધી ગયા ત્યારે એમ લાગ્યું કે હવે આને પ્રકાશન ન કરવું, આ નુકસાન કરશે બધા, કેમ કે વિરોધ ચાલુ રહેશે, આ લોકોનો વિરોધ સમાશે નહીં. અંદર બે ત્રણ અઠવાડિયા સુધી ગુરુદેવની ટ્રીટમેન્ટ ફેલ ગઈ, પછી એમને બીજી ટ્રીટમેન્ટ આપે કે નહીં, હવે મારા હાથે આપીશ, બંધ હવે પ્રકાશન. પછી પોતાના હાથે આવ્યો. પાંચ વર્ષ સુધી ટ્રીટમેન્ટ આપી, ત્રણ અઠવાડિયા ફેલ ગયેલી ટ્રીટમેન્ટ પાંચ વર્ષ સુધી લંબાણી, પાંચ વર્ષ પછી ખુલ્લું મૂકી દીધું. પ્રતિક્રમણ ને વિષ્કુંભ નો કીધો, હું બાકી રહ્યું કયો ને. પ્રતિક્રમણ તો ભગવાન ની વાણી માં આવ્યું છે, પ્રતિક્રમણ, પ્રત્યાખાન અને આલોચના ત્રણેય વિધિ છે. એ તો દિવ્ય ધ્વનિ થી પરંપરા થી ચાલી આવેલી વિધિ છે. એટલે તો સ્થાનક વાસી દેરાવાસી બધામાં રહી ગયું ને, એ પ્રતિક્રમણ આલોચના ને પ્રત્યાખ્યાન રહી ગયાનું કારણ એ છે કે પરંપરા ચાલી આવી છે એટલે રહી ગયું છે. એ શું કોકે વિષ્કુંભ છે, ઠીક નિશ્ચય છે તો એમ જ છે. શું ગુરુદેવ તો બહુ પ્રહાર કર્યો ને, સ્વભાવ ઝેરના ઝાડ છે એના ઉપર ઝેરી ફળ આવશે, યાદ રાખજે ખાતા પેલા. શું બહુ પ્રહાર કર્યો, જે ક્ષેત્રાનો છે ત્યાં ભૂલો ત્યાં પીડ્યો છે. ચારિત્ર મોહ મંદ થાય છે ને દર્શન મોહ તીવ્ર થાય છે, અહીં તો ભૂલો પીડ્યો છે. ભાઈ ભૂલવાના ઠેકાણા ને જબરજસ્ત ફસામણ, જ્ઞાન નો ક્ષોભ્રમ તો વધારે ફસામણ છે બોલા કરતા. હૈદરાબાદ પ્રતિષ્ઠા પહેલા 15 દિવસ પહેલા જવાનો થયો હતો, પછી વિષય એવો લીધો હતો કે જો સાચા દેવગુરુ શાસ્ત્ર નો પ્રસંગ છે પણ આ પ્રસંગે પણ દર્શન મો દ્રઢ થઈ શકે છે. કોઈ લાખ, કોઈ 50,000 ખર્ચે, કોઈ 1,00,000 ખર્ચે, કોઈ 2,00,000 ખર્ચે, કોઈ 5,00,000 ખર્ચે, પણ દર્શન મો દ્રઢ થાય તો નુકસાન થાય કે લાભ થાય, એવી ચર્ચા ને એ વાંચન માં એવો વિષય મેં ઉપાડ્યો હતો. બહુ પસંદ પડ્યો બધાને, આ તો બહુ સારું થયું ભાઈ સાહેબ, કે અમે તો ચડી જ જઈએ કે બીજું કઈ ન થાય, આ વાત સાંભળી ન હતો એમાં એવા જ પરિણામ થાત. શું બહુ રુચિ તો એ લોકોને છતાં બધા બહુ ઉત્સાહથી ભાગ લીધો, સમર્પણ પણ સારું કર્યું. 15-20 ઘરનું મંડળ હતું એ વખતે તો, અને 34,00,000 રૂપિયાનો ફાળો થયો બધો થઈને, એમાં મોટો ભાગ એ લોકોનો, પણ વધારે ભાગે એમ સમર્પણ પણ સારું આવ્યું, ને છતાં સમજણમાં જરા એ બાબતમાં ચોખવટ સારી થયા પછી એમ નહીં કે એ પરિણામ ઘટી જાય છે એવું નથી. પરમ સત્ય કીધું ગુરુદેવે, પછી હું વાત રહી. ગુરુદેવે એમ કીધું પરમ સત્ય છે, પછી વાત જ ક્યાં રહી, ચરમસીમા થઈ ગઈ આ વાતની. આનું નામ વિતરાગ માર્ગ છે. ગુરુદેવ કહેતા ને મોઢા અમે કોળીઓ કોને ન ગમે, કે આ તો વિતરાગ માર્ગ માં જ કોણ મોઢા અમે આવેલા કોળિયાને અડસેલો મારે, કે વિતરાગ માર્ગ સિવાય ક્યાંય ન હોય, કે એવી વાત છે. શું હા, દેવગુરુ શાસ્ત્ર એમ જ કહે છે. તો પોતે ન લીધું કે સંસારના પદાર્થો પાછળ ચોઈતો હતો, લાગ્યો રહ્યો હતો, એ હવે દેવગુરુ શાસ્ત્ર ને ચોઈતો. આ દેવગુરુ શાસ્ત્ર બીજી જાતના છે, એને થપ્પડ મારી. હું મને ક્યાં ચોઈતો, તારી સન્મુખ થા, મારી સન્મુખ નહીં પણ તું તારી સન્મુખ થા, કે એને કેવા બોલ એમણે લીધા છે. ઘણા બોલ એવા, એવું જુદી જુદી જાતની શૈલી ઘણી કરી છે એમણે. કેવા પડકાર કર્યા છે, હું પરમાત્મા છું એમ નક્કી કર.
પ્રભુ તમે પરમાત્મા છો એમ તો નક્કી કરવા જોઈએ, તો કે નહીં તું પરમાત્મા છો એમ નહીં કર, પછી આ નક્કી થશે કે ઠીક. પર તરફનું પર સન્મુખતા છોડાવવા માટે જેમ શુભા ઉપર પ્રહાર કર્યા છે, એવા જ પર સન્મુખતા છોડાવવા માટે પણ નથી, પણ જ્યાં જે કીધું છે તે યથાર્થ કીધું છે, સમજીને કીધું છે. પરિણામ મેરા અવલંબન લેતા હૈ મેં નહીં, એટલે હું કોઈનું અવલંબન લેતો નથી, પરિણામનું નહીં અને પરદ્રવ્યનું પણ નહીં. પરિણામ મારું અવલંબન લે છે, મારા પણ મેં મારા સ્વભાવમાં સ્થાપ્યું છે અને મારા સ્વભાવનું અવલંબન લેનારા પરિણામ છે, લે તો એનું હિત છે. પરિણામ મારું અવલંબન લે તો એનું હિત થાય, એટલે એને સુખ થાય, ન લીએ તો એને દુઃખ થાય, એને દુઃખ થાય હો, મને એની અપેક્ષા નથી એમ કહેવું છે. હું ત્રિકાળ સ્વભાવ પરિપૂર્ણ છું, મને એક સમયના પરિણામની અપેક્ષા નથી. અમારા વિમલચંદજી વખતે એક બહુ દલીલ ચાલતી હતી, બુદ્ધિવાળા બહુ હતા, તો એ પ્રમાણનો વિષય શ્રદ્ધામાં લેના વિષય તરીકે લેતા હતા. એટલે કે શ્રદ્ધાનો વિષય પૂર્ણ છે કે અપૂર્ણ, કહ્યું પૂર્ણ, અમારે ચર્ચા બહુ ચાલતી. તો કે એક સમયને પર્યાયને બાદ કરો તો અપૂર્ણ થઈ જાય છે દ્રવ્ય, બીજું નહીં. આ ત્રિકાળી પરમાત્માને એક સમયની વિકારી પર્યાયની અપેક્ષા રહે હોય એ વાત જ બિલકુલ ન્યાય સંપન્ન નથી. એક સમયની વિકારી પર્યાય છે સંસારી જીવને, અને એને તમે બાદ કરો એટલે એ અપૂર્ણ થઈ જાય, ને એ આવે ત્યારે એ પૂર્ણ થઈ જાય. આવો તમારો પાંગળો પરમાત્મા છે કઈ, ત્યાં પછી આવી દલીલ આપી દીધી હતી કે એક સમયની પર્યાય વગરનું દ્રવ્ય પરિપૂર્ણ છે, શુદ્ધ છે, પરિપૂર્ણ છે, એને એક સમયની પર્યાયની અપેક્ષા નથી. માટે તે વ્યક્ત ને અવ્યક્ત ભેળા મિશ્રપણે પ્રતિભાસવા છતાં વ્યક્તપણે ઉદાસીન છે, કેમ કે એની અપેક્ષા નથી, ઉપેક્ષા છે. એ 540 માં પણ અવલંબન નો વિષય લીધો છે એમને, પ્રૌઢ વિવેક. આ થોડાક બોલ છે એ ભાઈના મોકલાવેલા છે, દિલ્હી વાળા પ્રેમચંદજી. જ્ઞાનચંદજી તો આ બાજુ હતા, શેઠિયા તરફ. દિલ્હીમાં બે પક્ષ આપણા મંડળમાં, એક શેઠિયા એક સોગાનીજી નો, એવું થયું હતું એ દિવસોમાં. આ લોકો મેળ નહોતો અંદર અંદર. જ્ઞાનચંદજી જયકુમારજી વિજયમાં છે અને પ્રેમચંદજી બીજા મંદિરમાં જતા હતા. પ્રૌઢ વિવેક. મેં નિષ્ક્રિય છિન્ન માત્ર વસ્તુ હું, આટલો વિવેક. હું જ્ઞાન માત્ર, નિષ્ક્રિય ચિહ્ન માત્ર વસ્તુ છું. નિષ્ક્રિય કહેતા સ્વભાવ, ચૈતન્ય સ્વભાવ કહો, જ્ઞાન માત્ર સ્વભાવ કહો. નિષ્ક્રિય એટલે ત્રિકાળી, એક રૂપ. દ્રવ્યમાં ગુણમાં પર્યાયમાં વ્યાપ્ત હોવા છતાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ જેમાં નથી, એથી રહિત, એ ભેદ રહિત એવું જે નિષ્ક્રિય ચિહ્ન માત્ર વસ્તુ છે તે જ હું છું. આટલું જેને પોતાપણું આવ્યું, આનો આ વિવેક છે, એ પ્રૌઢ વિવેક છે, એ સમ્યક વિવેક છે. પ્રૌઢ વિવેક એટલે જેમાં બાળ બુદ્ધિ નથી એને પ્રૌઢપણું કહેવાય છે. શું? ઉછાછળાપણું ન હોય, બચપણ ન હોય, બાળક બુદ્ધિ ન હોય એને પ્રૌઢપણું કહે છે. એટલે જ્ઞાનીઓને જ્ઞાન વૃદ્ધ પણ કહેવાય છે અને જ્ઞાનમાં પ્રૌઢ પણ કહેવાય છે. શ્રીમદજી લખે ને, પુરુષાર્થમાં યુવાન થાવ, જ્ઞાનમાં વૃદ્ધ થાવ. કેટલો પ્રૌઢ વિવેક લીધો છે એ ટુકડા ક્યારેક ક્યારેક એમને સાંભળવા મળેલા છે, એમને લખી મોકલેલા. 542 કઈ લોગ સંસાર કે દુકાનદારી છોડ કરકે એમ શાસ્ત્ર કે દુકાનદારી મેં ફસ ગયે. પેલા અશુભ નો વેપાર ચાલતો હતો, દુકાનદારી ના દુકાનમાં શું ચાલે, વેપાર ચાલે. તો બજારમાં જાય ત્યારે અશુભ પરિણામ નો વેપાર ચાલતો હતો. હવે દુકાન થી નિવૃત્તિ લઈ લીધી અને શુદ્ધ પરિણામ માં આવ્યો નહીં, એકલો શાસ્ત્ર વાંચીને શુભ પરિણામ માત્ર કરે છે. તો કે એક દુકાન બંધ કરીને બીજી દુકાન ચાલુ કરી, અશુભ ભાવનો વેપાર બંધ કરીને શુભ ભાવનો વેપાર શરૂ કર્યો. ફસાઈ ગયો, આ તો વેપાર થી હજી નીકળ્યો નથી, વેપારમાં જ ફસાયેલો છે. મુમુક્ષુઓ માટે આવા બધા વચનો ચોંટ મારે એવા છે, કેમ કે આપણે ત્યાં તો ઘણા મુમુક્ષુઓ નિવૃત્તિ લઈને સોનગઢ રહી ગયા. એ દિવસોમાં શાસ્ત્રો ઘણા વાંચે, બીજી ક્રિયાકાંડનો તો આપણે ત્યાં ગુરુદેવની ઉપસ્થિતિમાં કોઈ બીજી ક્રિયાકાંડો ચાલે, વિધિ વિધાનો ચાલે એવું કાંઈ હતું નહીં, કે લાંબા લાંબા વિધિ વિધાનો ગોઠવાય ને ક્રિયાકાંડો ચાલે ને એવું કાંઈ નહીં. તત્વજ્ઞાનનો અને શાસ્ત્રોનો અભ્યાસ વિશેષ, એના ઉપર પણ એમણે આત્મહિતાર્થે પ્રહાર બરાબર કર્યા છે. ત્યાં તો એક દુકાન છોડીને બીજી દુકાન માંડી છે. જો વિચિક્ષણ જીવ હોય તો ચેતી જાય, અરે મારું બધું આ તો દુકાનદારીમાં ગયું, ફસાઈ ગયેલો છું. જરાક તપાસે તો નીકળી જાય, ફસાયેલો નીકળી જાય. પોતાને તપાસે અને એને લાગે કે હું ફસાઈ ગયો છું તો નીકળી જાય. યહાં તો અનુભૂતિ સે હી શરૂઆત હોતી હૈ. શું ઈ પહેલા જે બધું કર્યું એને અમે શરૂઆત કઈ કહેતા નથી. મોક્ષ માર્ગ નો પ્રારંભ તો અનુભવ થાય ત્યારથી છે. ઈ પહેલાના પરિણામ તો કઈક ઠીક થયા હોય, માનો કે કોઈ જીવ પાત્રતામાં આવ્યો હોય તો પછી પાત્રતા છૂટી જતા શું વાર લાગે, એનું બળ તો કઈ છે નહીં. શું અનુભવમાં તો પછી પરિણામ ખીલે બંધાઈ ગયા, ધ્રુવ ખીલે બંધાઈ ગયેલા પરિણામ છે. અને ત્યાંથી તો એને અનંત જન્મ મરણનો ક્ષય કરી નાખ્યો છે, મિથ્યાત્મનું બીજ પણ એને બાળી નાખ્યું છે. એટલે હવે એને જોખમ નથી, એને મુક્તિ માટે કોઈ જોખમ નથી રહ્યું. શું જ્યાં સુધી અનુભવ નથી થયો ત્યાં સુધી અનંત સંસાર ઊભો છે, એ લટકતી તરવાર છે અનંત સંસારને. એ ખલાસ થઈ ગઈ વાત. એટલે અનંત યા તો અનુભૂતિ સે હી શરૂઆત હોતી હૈ. અનુભવ એ બિના પર્યાય સે ભિન્નતા હોતી હી નહીં. એક મોટી વાત શું છે અનુભવના કાળે, કે એક સમયની પર્યાયથી ભિન્ન ત્રિકાળીનો જે અનુભવ છે એ અનુભવની પર્યાયમાં થાય છે. જો કે પર્યાય અનુભવમાં થાય છે તો પણ અનુભવની પર્યાયમાં શું થાય છે, કે વર્તમાન પર્યાયનું અવલંબન છૂટીને ત્રિકાળીનું અવલંબન આવી જાય છે. આ અવલંબનનો જે ફેરફાર છે એ અનુભવ પહેલા કોઈ દિવસ થતો નથી. એટલે અનુભૂતિથી શરૂઆત થાય છે. અહીંયા એક ગુરુદેવનું વચન બહુ વિચારણીય છે આ સંદર્ભમાં. ગુરુદેવ બહુ સંક્ષેપમાં સૂત્ર જેવી એક વાત કરતા કે પર્યાય દ્રષ્ટિમાં રાગ છે. જો જીવને વર્તમાન પર્યાયનું એકત્વ વર્તે, પર્યાયમાં હું પણ કે એકત્વ વર્તે, તો એને નિયમથી રાગની ઉત્પત્તિ થાય અને એ રાગ પર્યાયમાં હું રાગમય છું એવો અનુભવ થાય. એટલે પર્યાય દ્રષ્ટિમાં રાગ છે, દ્રવદ્રષ્ટિમાં રાગ જ નથી, માટે જ્ઞાનીને રાગ નથી. સ્વભાવ દ્રષ્ટિમાં રાગ નથી એમ કે છે, કેમ કે દ્રષ્ટિમાં તો રાગ નથી, વિતરાગ દ્રષ્ટિ છે. તો સ્વભાવ દ્રષ્ટિમાં રાગ નથી, તો સ્વભાવવંતને, સ્વભાવ દ્રષ્ટિવંતને પણ રાગ નથી, માટે જ્ઞાનીને રાગ નથી. કેવી ઊંડી ઊંડી વાતો કરી છે. એટલે જ્ઞાનીને રાગ છે તો કે પોતા પણ અનુભવાતો નથી ને, ભિન્ન પડી ગયો એ રાગથી, માટે જ્ઞાનીને રાગ નથી. કેમ કે એની દ્રષ્ટિ નથી, એમાં હું પણ નથી, માટે જ્ઞાનીને રાગ નથી. એકત્વ છૂટે છે અનુભવ વિના, પર્યાયનું એકત્વ છૂટે નહીં, પર્યાયથી ભિન્નતા થાય નહીં, પર્યાય બુદ્ધિ મટે નહીં. માટે અનુભવથી જ શરૂઆત ગણવી, એ પહેલા શરૂઆત ગણવી નહીં. ભાવ ભાષણ થાય તો પણ સમ્યક દર્શનના પૂર્વ સમય પહેલા એકત્વ ચાલુ છે. એકત્વ નથી મીટ્યું, આવી વાત છે. એકત્વ ચાલુ છે, સમ્યક દર્શન થયું, સ્વાનુભવની પર્યાય પ્રગટે, ત્યાંથી ભિન્નતા થઈ ગઈ. એ જે ભિન્નતા થઈ ત્યારથી આખે આખો આખો તબક્કો બદલાઈ ગયો. જીવના મોક્ષ માર્ગમાં પ્રવેશ થઈ ગયો એ તબક્કો બદલાઈ ગયો. પછી આચરણનો અધિકાર ચારિત્રનો ચાલતો હોય ત્યારે એમ કે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન કાંઈ મોક્ષ માર્ગ નથી, સમ્યક ચારિત્ર જ મોક્ષ માર્ગ છે. આ દસ લક્ષણ પરમાએ એ ગુરુદેવે પ્રવચનો કર્યા છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન તો ઉપચારથી મોક્ષ માર્ગ છે. ચરિતમ ખલુ ધમ્મો, ચારિત્ર જ મોક્ષ માર્ગ છે. મુનિઓને પ્રધાનપણે તો ચારિત્રથી જ મોક્ષ માર્ગ ગણવામાં આવે છે, પણ એ પગથિયા બંધ ની વાત છે. એકત્વ નથી તૂટતું, મિથ્યાત્મ મળતું નથી. શ્રદ્ધા શ્રદ્ધા મિથ્યા છે, એકત્વ છે પર્યાયનું, અનંતાનુબુદ્ધિ છે, જ્ઞાનમાં અને વીર્યમાં ફેરફાર થયો છે. જ્ઞાન જ્ઞાન સન્મુખ થયું છે અને વીર્ય સન્મુખ થયું છે અને સ્વરૂપનો પ્રતિભાસ નહીં 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 સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ થઈ છે. જે વેદનાંશ છે ત્યાંથી વિશ્વાસ આવ્યો છે કે મારો આવો સ્વભાવ છે. હજી એકત્વ નથી મીટ્યું, આ નબળું ઘણું પીડ્યું છે. મિથ્યાત નબળું ઘણું પીડ્યું છે, એકત્વ નબળું ઘણું પીડ્યું છે. તૂટવાની તૈયારીમાં છે પણ તૂટ્યું નથી. શું બે જુદી જુદી વાત છે. શું અનુભવ થવો અને અનુભવ ન થવો, આ બે જુદી જુદી વાત છે. મિથ્યાત્મ સદભાવ છે, અભાવ નથી ત્યાં. જે દર્શનનો ઉદય વર્તે છે, ભલે મંદો ઉદય છે એનો કઈ સવાલ નથી, પણ છે ખરો. આ લોહીમાંથી પરું થાય છે ને, પાસ થાય છે, એ તો લોહીની જ પર્યાય છે વિકૃત થયેલી. હવે એને કાઢે છે ત્યારે ડાક્ટર ઘસીને કેમ સાફ કરે છે? લોહીના ટસી આવે ત્યાં સુધી ઘસે, ક્યાં સુધી ઘસે? લોહીના ટસી આવે ત્યાં સુધી ઘસે. અને કોઈ ગુમડું એવું હોય તો એને ખોતરવું પડે. શું? એને ખોતરવું પડે કે ભાઈ એને જરા ખોતર સુધર જ થશે. પણ એને જ્યાં જો ત્યાં જો પાસના રજકણો રહી જાય, બગડેલા લોહીના પાસ એટલે બગડેલા લોહીના, તો એ જે લોહી આવતું હોય વહેતું હોય એ બધાને બગાડે અને ઊંડો ઊંડો પાક થતો જાય. પાક ઊંડો ન જાય તો એટલી હદે એને સાફ કરવું પડે. એમાં એ મિથ્યાત્મને સાફ કરવું એટલે સાફ જ કરવું, પછી પછી એનો એક કણ રાખવા જેવો નથી. શું ભલે સમ્યક સન્મુખ મિથ્યા, એને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કીધો છે, સમ્યક દ્રષ્ટિ નથી કીધો કઈ. શું ભલે એનો વર્ગ બદલ્યો છે પણ હજી મિથ્યા દ્રષ્ટિના વર્ગમાં છે. એમ કે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, અગ્રહિત મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ, ત્રણ ભેદ મુખ્ય છે. પછી તારતમ્ય ભેદે અસંખ્ય પ્રકાર લ્યો. શું ત્રણ ભેદ મુખ્ય છે એટલે એવી વાત છે. એ પોતે પણ ત્યાંથી જ લેતા હતા, અનુભવ વગર કાંઈ બીજી વાત શરૂઆતને નહીં લ્યો. તમે એકત્વ તૂટી જવું જોઈએ, એકવાર પર્યાયનું એકત્વ તૂટી જવું જોઈએ. બહુ મોટો ફેર છે એમાં. સન્મુખતાનો પુરુષાર્થ બીજી રીતે લઈએ તો હવે, કે કોઈ જીવ સમ્યક સન્મુખ છે અને પુરુષાર્થમાં વર્તે છે, અને અનુભવ કાળે ભિન્ન પડીને જે અનુભવ થયો એ બેના તબક્કામાં બહુ મોટો ફેર છે. એ કોઈ અપૂર્વ પુરુષાર્થનો તબક્કો છે, અપૂર્વ પુરુષાર્થનો પરાક્રમ છે કે જે વખતે સ્વાનુભવ થાય છે. બોલો, સાધારણ પુરુષાર્થ ગણાય એની પાસે એટલો બધો તો એ વખતના પુરુષાર્થમાં ફેર છે. એ બધી વાતો તો ઝીણી છે, પણ એ પુરુષાર્થમાં ફેર છે. છેલ્લા કરણના પરિણામો હોય ને છેલ્લા પાર અડધી કલાક કલાકના જે પરિણામો હોય એમાં તો પુરુષાર્થમાં બંબો ફાયદો હોય એનો, તોય તે અનુભવ થાય એનો તબક્કો જુદો છે અને વિકલ્પ રહી જાય એનો તબક્કો જુદો છે. વિકલ્પાતીત થાય એનો તબક્કો જુદો છે. એવી નિર્વિકલ્પ દશાની વાત એવી છે.
જય રામ, જય રામ.